समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां 47 व्यक्तिनो स्वाध्याय चाले छे। 47 व्यक्ति पैकी 32 व्यक्तिनो स्वाध्याय पूरो कर्यो छे। હવે 33મી શક્તિ ભાવ શક્તિ, ભૂતાવસ્થત્વ રૂપા ભાવ શક્તિ। અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે વિદ્યમાન અવસ્થા વાળા પણારૂપ ભાવ શક્તિ, વિદ્યમાન અવસ્થા વાળા પણારૂપ ભાવ શક્તિ, એટલે કે અમુક અવસ્થા જેમાં વિદ્યમાન હોય એવા પણારૂપ ભાવ શક્તિ। કોઈ અમુક અવસ્થા વિદ્યમાન હોય એવા પણારૂપ ભાવ શક્તિ, આત્મામાં એવી ભાવ શક્તિ છે કે જ્યારે જુઓ ત્યારે તેમાં કોઈ અવસ્થા વિદ્યમાન હોય જ, અવસ્થા વગર તે હોય જ નહીં, આત્મા અવસ્થા વગરનું હોય જ નહીં। આત્મામાં એવી ભાવ શક્તિ છે કે જ્યારે જુઓ ત્યારે તેમાં કોઈ અવસ્થા વિદ્યમાન હોય જ, એટલે એવી ભાવ શક્તિની અહીંયા તો વાત કરી છે। શું કહે છે આચાર્ય ભગવાન? કે વિદ્યમાન અવસ્થા વાળા પણારૂપ ભાવ શક્તિ, એટલે અમુક અવસ્થા જેમાં વિદ્યમાન હોય એવા પણારૂપ ભાવ શક્તિ। એનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ 11મું પાન નંબર 153 ગુરુદેવ કહે છે, જો આત્મામાં એક ભાવ શક્તિ એવી છે કે તેની કોઈ એક નિર્મ પર્યાય વર્તમાન વિદ્યમાન હોય જ, તેની એટલે આત્માની એવી ભાવ શક્તિ છે કે જેને કારણે આત્માની કોઈ એક નિર્મળ પર્યાય વર્તમાન વિદ્યમાન હોય જ છે। પર્યાય કરવી પડે એમ નહીં, કોઈ નિમિત્તથી થાય એમ નહીં, પર્યાય કરવી પડે કે કોઈ નિમિત્તથી થાય એમ પણ નહીં, ભાવ શક્તિનું સ્વરૂપ જ એવું છે કે વર્તમાન નિર્મળ પર્યાય વિદ્યમાન હોય જ। આત્મામાં એવી ભાવ શક્તિ છે કે આત્માની કોઈ એક નિર્મળ પર્યાય વર્તમાન વિદ્યમાન હોય જ। જે સમયમાં ભાવ શક્તિનું પરિણમન થાય છે તે સમયે નિર્મળ પર્યાય વિદ્યમાન હોય છે, વિદ્યમાન પર્યાય વાળા પણ એ ભાવ શક્તિ છે। નિર્મળ પર્યાયને હું કરું તો તે હોય એવી વાત નથી, એટલે કોઈ નિમિત્તથી થાય એમ પણ નહીં અને એ કરવી પડે એમ પણ નહીં। શું કહે છે? કે નિર્મળ પર્યાયને હું કરું તો તે હોય એવી વાત નહીં, પણ નિર્મળ પર્યાય વર્તમાન વિદ્યમાન હોય જ છે, તો એવી વિદ્યમાન અવસ્થા વાળા પણારૂપ ભાવ શક્તિ છે। કેવી છે ભાવ શક્તિ? કે આત્મામાં આ શક્તિને કારણે કોઈ એક અવસ્થા વિદ્યમાન હોય જ, નિર્મળ અવસ્થા હોય જ, એવી અવસ્થા વિનાનો આત્મા હોય જ નહીં। અહીંયા 154મા પાના પર આગળ કહે છે, કે અનંત ગુણનું ચૈતન્ય નિદાન પ્રભુ આત્મા છે. તેમાં જેમ જ્ઞાન શક્તિ છે, આનંદ શક્તિ છે, શ્રદ્ધા શક્તિ છે, તેમ એક ભાવ શક્તિ છે. ભાવ શક્તિ કેવી છે, એનું સ્વરૂપ શું છે, એનું કાર્ય શું છે? તો કહે છે કે ભાવ નામ ભવન. ભાવ એટલે ભવન. નિર્મળ પરિણામના ભવનરૂપ પર્યાય વર્તમાન વિદ્યમાન હોય છે. અનંત ગુણ છે તો અનંત ગુણોની નિર્મળતારૂપ પર્યાય વર્તમાન વિદ્યમાન હોય જ છે, એવું આ શક્તિનું સ્વરૂપ છે. અહીં શક્તિનું જેને પરિણમન થયું છે એવા સમ્યક દ્રષ્ટિની વાત છે. ગુરુદેવ કહે છે કે મિથ્યા દ્રષ્ટિની વાત નથી, કેમ કે મિથ્યા દ્રષ્ટિને તો શક્તિની પ્રતીતિ જ નથી. એને ક્યાં પ્રતીતમાં આવ્યું છે? એને સાનુભૂતિ થઈ નથી એટલે અનંત શક્તિઓનું એકરૂપ પરિણમન જે સ્વાનુભૂતિમાં આવે છે એની તો એને ખબર નથી, એટલે એને તો એવી કોઈ પ્રતીતિ છે જ નહીં, એટલે એની વાત નથી. એ છે કે ભાવ શક્તિ અને શક્તિવાન આત્મા તેનો જેને અનુભવ વર્તે છે તેને કહે છે કે નિર્મળ પર્યાય વર્તમાન વિદ્યમાન હોય જ છે. જેને ભગવાન આત્માની અંતર પ્રતીતિ થઈ, સમ્યક દર્શન થયું છે, સાનુભૂતિ થઈ છે અને જ્ઞાનમાં નિજ જ્ઞાયક જણાયો અને નિર્મળ જ્ઞાન સાથે અનાકુળ આનંદ પ્રગટ થયો, એવા આનંદનું વેદન, અતિન્દ્રિય આનંદનું વેદન પણ થયું, તેને ભાવ શક્તિનું પરિણમન થયું છે, જેથી તેને વર્તમાન નિર્મળ અવસ્થા વિદ્યમાન જ છે. આવી સૂક્ષ્મ વાત છે. ગુરુદેવ કહે છે કે હવે ભાવ શક્તિનું આવું સ્વરૂપ છે ત્યાં પછી પર નિમિત્તથી થાય અને વ્યવહારથી અને રાગથી થાય એમ ક્યાં રહ્યું? અરે પૂર્વની પર્યાય નિર્મળ હતી માટે વર્તમાન પર્યાય નિર્મળ થઈ એમ પણ નથી. વર્તમાન વિદ્યમાન પર્યાયને પૂર્વની પર્યાયની અપેક્ષા નથી. તો પછી આ નિમિત્તથી થાય અને શુભ ભાવથી થાય અને વ્યવહારથી થાય એ વાત તો ક્યાં રહી? ગુરુદેવ કહે છે કે ભાઈ ધીરજથી સમજો, આ શક્તિના અધિકારમાં દ્રષ્ટિની પ્રધાનતા છે. દ્રષ્ટિની મુખ્યતાથી કથન કરવામાં આવ્યા છે એટલે અહીંયા વિકારી ભાવની, વિકારી પરિણામની એની તો વાત જ લીધી નથી. જ્યાં જ્યાં પર્યાયની વાત કરી છે ત્યાં નિર્મળ પર્યાયની વાત કીધી છે. શક્તિ છે અને શક્તિનું નિર્મળ પરિણમન એની અહીંયા તો વાત લીધી છે. એ છે કે શક્તિના અધિકારમાં અહીંયા દ્રષ્ટિની પ્રધાનતાથી વાત છે. દ્રષ્ટિની પ્રધાનતા છે એટલે બીજો અર્થ એવો થાય છે કે અહીંયા આ શક્તિના અધિકાર દ્વારા તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરાવવી છે. દ્રષ્ટિની પ્રધાનતા છે એટલે કે દ્રષ્ટિ હવે સ્વરૂપ તરફ કરાવવી છે એમ પણ અર્થ થાય છે. દ્રષ્ટિની મુખ્યતાથી કથન કરવામાં આવ્યા છે અને વિકારની વાત નથી લીધી. એટલું જ નહીં પણ અહીંયા તો હવે આ અધિકારની અંદર તો આચાર્ય ભગવાન આ શક્તિઓના વર્ણન દ્વારા સ્વરૂપનું મહાત્મ્ય લાવીને સ્વરૂપની દ્રષ્ટિ કરાવે છે અને સ્વરૂપની દ્રષ્ટિ કરાવે છે તો સાથે સાથે દ્રષ્ટિનો વિષય કેવો છે એ પણ એમાં સમજાવે છે. એટલે શક્તિના અધિકારમાં દ્રષ્ટિની પ્રધાનતા છે. આત્માનો ભાવ શક્તિમય સ્વભાવ જ એવો છે કે તેમાં વર્તમાન નિર્મળ પર્યાય વિદ્યમાન હોય જ છે. ગુરુદેવ આગળ સમજાવે છે કે સ્વામી કાર્તિકે કાર્તિકે અનુપ્રેક્ષામાં જે વાત કરી છે તો ત્યાં એમ કહ્યું છે કે પ્રત્યેક દ્રવ્યની પર્યાયમાં કાળલબ્ધિ હોય છે. પ્રત્યેક દ્રવ્યની પર્યાયમાં કાળલબ્ધિ હોય છે એટલે શું કે જે સમયે જે પર્યાય થાય તેની કાળલબ્ધિ છે. પ્રવચન સારની ગાથા 102માં પર્યાયની ઉત્પત્તિની જન્મક્ષણ હોવાની વાત આવી છે. જે પર્યાય ઉત્પન્ન થાય છે તે તેની જન્મ ક્ષણ છે. અને સ્વામી કાર્તિકેયે શું કહ્યું કે પ્રત્યેક દ્રવ્યની પર્યાયમાં કાળ લબ્ધિ હોય છે, એટલે જે સમયે જે પર્યાય થાય છે તે તેની કાળ લબ્ધિ છે. અથવા તો પ્રવચન સાર પ્રમાણે કહીએ તો પર્યાયની ઉત્પત્તિ જે થઈ તે તેની જન્મ ક્ષણ છે. એટલે કે વર્તમાનમાં જીવની મોક્ષ દશા છે તે તેની કાળ લબ્ધિ છે, એ એની જન્મક્ષણ અને એની કાળ લબ્ધિ છે. પૂર્વની મોક્ષ માર્ગની પર્યાય ને કારણે આ મોક્ષની દશા થઈ છે એમ નથી. મોક્ષ માર્ગની પર્યાય પૂર્વે હતી તો એને કારણે આ મોક્ષની દશા થઈ એમ નહીં. મોક્ષની દશા થઈ છે એ પર્યાય તે તેની કાળ લબ્ધિ છે, એટલે એને પૂર્વની પર્યાયનો આધાર નથી. પૂર્વની પર્યાયને કારણે એ થઈ છે એમ નથી. પૂર્વની પર્યાય મોક્ષ માર્ગની પર્યાય હોય, જેને મોક્ષ થાય એને પૂર્વની પર્યાય મોક્ષ માર્ગની પર્યાય હોય, એટલે એને ચોથા ગુણસ્થાનથી જ મોક્ષ માર્ગ હોય. અને જ્યારે મોક્ષ થાય છે, ચૌદમા ગુણસ્થાન પછીની દશાનો વિચાર કરીએ તો પછી મોક્ષ થાય છે, તો એ મોક્ષની પર્યાય જે થઈ એની પહેલા જે મોક્ષ માર્ગની પર્યાય છે તે મોક્ષ દશાનું કારણ નથી, એટલે વાસ્તવિક કારણ નથી. છતાં પણ એમ કહેવામાં આવે તો એ વ્યવહાર છે, એ વ્યવહારથી એમ કહેવામાં આવે. પૂર્વની મોક્ષ માર્ગની પર્યાય તે મોક્ષની દશાનું વાસ્તવિક કારણ નથી, કારણ કેવું તે વ્યવહાર છે. આટલી બધી સૂક્ષ્મ વાત કરી અને સાથે પર્યાયની સ્વતંત્રતાની વાત કરી કે જે પર્યાય ઉત્પન્ન થાય છે તે પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે, અને પર્યાયના ઉત્પાદનની અપેક્ષાએ જો વિચાર કરીએ તો પર્યાયના સટકારકો એના પોતાના. પર્યાય કેમ ઉત્પન્ન થઈ, એના કારકો કયા છે, એનો કર્તા કોણ છે, એ કોને માટે થઈ, શેમાંથી થઈ, કઈ રીતે થઈ, એ બધો વિચાર કરવા જઈએ એટલે છ કારકોનો વિચાર કરીએ છીએ તો એ છે છ કારકો એના પોતાના છે. એમ પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે એટલે એને પૂર્વની પર્યાયની પણ અપેક્ષા નથી. પૂર્વની મોક્ષ માર્ગની પર્યાય એ મોક્ષની પર્યાય એનું વાસ્તવિક કારણ નથી. આટલી બધી વાત કરી, આ વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી તેનું કારણ શું. જો એ મોક્ષ માર્ગની પર્યાય પણ મોક્ષની પર્યાયનું કારણ નથી તો પછી તેનું કારણ શું? ગુરુદેવ કહે છે કે એ જ અહીંયા કહ્યું છે, એ જ અહીંયા સમજાવે છે આચાર્ય ભગવાન, એ જ અહીંયા વાત કરે છે કે વર્તમાન અવસ્થા વિદ્યમાનપણે હોય જ એવી આત્માની ભાવશક્તિ તેનું કારણ છે. વર્તમાન અવસ્થા વિદ્યમાનપણે હોય જ એવી આત્માની ભાવશક્તિ તેનું કારણ છે. વર્તતી પ્રતિ સમયની અવસ્થા તેના સ્વકાળે વિદ્યમાન થાય એવી આત્માની ભાવશક્તિ છે તે કારણ છે. શું કહે છે કે વર્તતી પ્રતિ સમયની અવસ્થા તેના સ્વકાળે વિદ્યમાન થાય એવી આત્માની ભાવશક્તિ છે તેનું કારણ છે. એક લીટીમાં ઘણું સમજવાનું છે, શાંતિથી સમજીએ. શું કહ્યું? વર્તતી પ્રતિ સમયની અવસ્થા, એટલે જે પર્યાય છે તે વખતનું વર્તમાન છે. કોઈ પણ પર્યાય તે વર્તમાન છે, એ વખતે જ્યારે છે ત્યારે તે વર્તમાન છે. એટલે દરેક પર્યાય જે ક્રમબદ્ધ થઈ રહી છે, એક પછી એક થઈ રહી છે ક્રમમાં, તો એ જ્યારે એ થઈ છે તો તે વર્તમાન, એટલે જે પર્યાય છે તે વર્તમાન વખતે છે. એટલે વર્તતી. હવે બધી પર્યાયને લેવી છે એટલે પ્રતિ સમયની, દરેક સમયની આવી અવસ્થા એ પર્યાય, તો એ પર્યાય તેના સ્વકાળે વિદ્યમાન થાય. જે પર્યાય મોક્ષની પર્યાય છે કે મોક્ષ માર્ગની પર્યાય છે કે સમ્યક દર્શનની પર્યાય છે, તો આ બધી પર્યાયો જ છે. તો એમાં જે પર્યાય જે કાળે પ્રગટ થાય છે, ઉત્પન્ન થાય છે, તે એનો સ્વકાળ છે અથવા તો તેની જન્મ ક્ષણ છે. તે વાત પહેલા ગુરુદેવે સમજાવી. સ્વામી કાર્તિકેયે કહ્યું છે એ પ્રમાણે વાત કરી તો એ પર્યાય દ્રવ્યની જે પર્યાય છે એ પર્યાયમાં કાળ લબ્ધી હોય છે એમ કરીને સમજાવ્યું. અને પ્રવચન સારની વાત લઈ અને એમ સમજાવ્યું. મુકુંદાચાર્ય ભગવાને એ રીતે વાત કરી છે 102 ગાથામાં કે પર્યાયની ઉત્પત્તિ છે કે એની જન્મ ક્ષણ છે. એટલે જ્યારે એક સમયની પર્યાય છે ત્યારે, એટલે એ વર્તમાન પર્યાય, તો એ વર્તમાન પર્યાય જે ઉત્પન્ન થઈ છે તેનો સ્વકાળ છે એ કાળલબ્ધિ છે. એ કાળલબ્ધિ છે. હવે દરેક પર્યાય જે જે ઉત્પન્ન થાય છે તો જે વખતે એ ઉત્પન્ન થઈ છે ત્યારે એ વિદ્યમાન છે. પછી તો એ ભૂતકાળની થઈ જશે. અત્યારે જે પર્યાય વિદ્યમાન છે એ બીજા સમયમાં ભૂતકાળની થઈ જશે. અને અત્યારે જે વિદ્યમાન પર્યાય છે એ એની પહેલાના સમયમાં હતી નહીં, એ ભવિષ્યકાળ તરીકે હતી. એ ભવિષ્યકાળમાં જે થવાની છે એ પર્યાય એ અત્યારે વર્તમાનમાં વિદ્યમાન છે અને હવે એક સમય પછી એ ભૂતકાળ થઈ જશે. એટલે જ્યારે એ વિદ્યમાન થાય છે તો એવી એ વિદ્યમાન એ પર્યાય એક દરેક દ્રવ્યની હોય જ છે. એવી નિર્મળ વિદ્યમાન પર્યાય દરેક દ્રવ્યની હોય જ એવી આ ભાવ શક્તિ છે. એટલે ભાવ શક્તિને કારણે આ વર્તમાન વર્તી પ્રતિ સમયની અવસ્થા અથવા તો પર્યાય તેના સ્વકાળે વિદ્યમાન થાય એવી આત્માની ભાવ શક્તિ છે. એમ કે કોઈ એક પર્યાય તો હોય જ, નિર્મળ એક પર્યાય તો હોય જ, આત્માની નિર્મળ એક પર્યાય તો હોય જ. અને કઈ પર્યાય હશે તો તે વખતે જે હોવાની હશે તે જ હશે. અને દરેક પર્યાય એ એક પછી એક થાય છે, છતાં એ એક સમય માટે એ વર્તમાન વર્ત છે. એટલે વર્તમાન વર્ત વર્તી દરેક સમયની પર્યાયો જે કાળે એ વર્તમાન થઈ એટલે એ વખતે એ વિદ્યમાન છે, તો એનો સ્વકાળ છે, એ કાળલબ્ધિ છે. અને આવું આ ભાવ શક્તિને કારણે છે. કે ભાવ શક્તિની વ્યાખ્યામાં શરૂઆતમાં જે વાત તો કરી દીધી કે આત્માની કોઈ એક નિર્મળ પર્યાય વર્તમાન વિદ્યમાન હોય જ છે એવી આ ભાવ શક્તિ છે. વિદ્યમાન અવસ્થા વાળા પણારૂપ ભાવ શક્તિ. શું કહ્યું છે? ભાવ શક્તિ માટે વિદ્યમાન અવસ્થા વાળા રૂપ એ ભાવ શક્તિ છે. અને આચાર્ય ભગવાને તો એમ કહ્યું કે ભૂતાવસ્થત્વ રૂપા ભાવ શક્તિ. બહુ સરસ સ્પષ્ટીકરણ કર્યું છે ગુરુદેવે અહીંયા. પ્રશ્ન પણ એવો જ છે, કેમ કે ગુરુદેવે જ્યારે એમ કહ્યું કે જીવની મોક્ષ દશા થાય છે તેની કાળલબ્ધિ છે અને પૂર્વની મોક્ષ માર્ગની પર્યાય તેનું વાસ્તવિક કારણ નથી, એટલે પ્રશ્ન કરનારનો પ્રશ્ન સ્વાભાવિક રીતે એમ જ થાય તો પછી તેનું વાસ્તવિક કારણ શું, વાસ્તવિક કારણ શું એવી મોક્ષની પર્યાય? તો ત્યાં પર્યાયના ષટકારકોનો વિચાર કરવાનો. પર્યાયના ષટકારકોનો વિચાર કરીએ તો પર્યાયના ષટકારકો એના પોતાના છે, એટલે પર્યાય સ્વતંત્રપણે જ ઉત્પન્ન થાય છે. અને એ વાતને અહીંયા ગુરુદેવે શાસ્ત્રના આધાર સાથે સમજાવી દીધી કે સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષાની અંદર એ વાત કરી છે કે પ્રત્યેક દ્રવ્યની જે પર્યાય છે એ પર્યાયમાં કાળલબ્ધિ હોય છે. અને પ્રવચન સારની ગાથા 102 માં એમ કહ્યું કે પર્યાયની ઉત્પત્તિની જન્મ ક્ષણ હોય છે. પર્યાયની ઉત્પત્તિની જન્મ ક્ષણ એટલે જે પર્યાય એ વખતે છે તે થઈ તેની જન્મ ક્ષણ અથવા તો એની કાળલબ્ધિ છે. એટલે હવે જ્યારે મોક્ષની પર્યાયનો વિચાર કરીએ ત્યારે પણ એમ જ છે કે જ્યારે એ મોક્ષની પર્યાય થઈ તે સ્વકાળે છે તે તેની જન્મક્ષણ છે, તેની કાળલબ્ધિ છે. એટલે શક્તિ એવી પડી છે, ભાવ શક્તિ, કે આત્માની કોઈ એક નિર્મળ પર્યાય હોય તો આવી નિર્મળ પર્યાય હોય જ, એટલે હોય જ, એટલે પછી જ્યારે છે ત્યારે તે છે. એટલે એને હોય જ એમ કહ્યું, એટલે એમ નથી કે કોઈક નિમિત્ત આવે તો થાય કે કોઈકને કારણે થાય, એ વાત પણ રહેતી નથી. અને એટલી બધી સ્વતંત્રતા બતાવી દીધી કે પૂર્વની પર્યાય છે તે પણ એનું કારણ નથી. આપણે કોઈ અપેક્ષાએ એમ કહીએ છીએ, ઉપાદાન કારણ કહીએ છીએ, અને એમાં ક્ષણિક ઉપાદાનની વાત કહીએ છીએ, પણ અહીંયા તો દ્રષ્ટિની મુખ્યતાથી વાત કરવી છે. એટલે ગુરુદેવે એવા ક્ષણિક ઉપાદાનની વાત પણ દીધી નથી, એને પણ અહીંયા તો ગૌણ કરી દીધી છે. અહીંયા કહે છે કે હવે આ રીતે વાત છે તો પછી રાગની ક્રિયાથી વ્યવહાર રત્નત્રયના રાગથી આત્માનું જ્ઞાન પ્રગટ થાય, વ્યવહારથી નિશ્ચય થાય, એ બધી વાત ક્યાં રહી? રાગ તો બંધનું જ કારણ છે, તેનાથી અબંધ સ્વરૂપ એવો મોક્ષ માર્ગ પણ પ્રગટ થતો નથી અને મોક્ષ પણ થતો નથી. મોક્ષ માર્ગથી મોક્ષ પ્રગટે છે એમ પણ નથી તો પછી આ વ્યવહાર રત્નત્રયના રાગથી મોક્ષ માર્ગ પ્રગટે કે મોક્ષ પ્રગટે, એ તો વાત જ રહેતી નથી. અહીંયા તો એટલી બધી પર્યાયની સ્વતંત્રતા દર્શાવી છે કે મોક્ષની પર્યાય છે તે સ્વતંત્રપણે તે વખતે હોય છે, કેમ કે એ એનો સ્વકાળ છે, અને પ્રતિ સમય વર્તતી, વર્તમાન વર્તમાન વર્તતી જે પર્યાય છે તે તેના સ્વકાળે વિદ્યમાન થાય એવી આત્માની ભાવ શક્તિ છે. આગળ કહે છે કે અબંધ સ્વરૂપ નિત્ય આનંદ પ્રભુ આત્મા છે. અબંધ સ્વરૂપ એ બંધાયેલો નથી, કર્મથી બંધાયેલી અવસ્થાવાળો ભગવાન આત્મા છે જ નહીં. ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે, અબંધ સ્વરૂપ છે, અબદ્ધ સ્પષ્ટ છે. કહે છે કે અબંધ સ્વરૂપ નિત્ય આનંદ પ્રભુ આત્મા છે, તેના આશ્રયે ક્રમે મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટે છે. એટલે ક્રમે મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટે છે એટલે જે પર્યાય જે સમયે થાય છે તે જ થાય છે. સમ્યક દર્શનની પર્યાય થાય છે એટલે મોક્ષ માર્ગની શરૂઆત થાય છે એમ આપણે કહીએ છીએ, પણ એ સમયે એવી પર્યાય થવાની છે તે જ થાય છે. એ પછીથી ચારિત્રનો પુરુષાર્થ ઉપડે છે અને જે પર્યાય થવાની છે તે જ થાય છે. સાતમા પુંસ્થાનની દશાની અંદર પ્રતિસ્વ સંવેદન સહિત એની જે દશા થવાની છે તે જ થાય છે. શ્રેણી ચડે છે તો તે પર્યાય જે સમય થવાની છે તે તેનો સ્વકાળ છે, તે તેની જન્મક્ષણ છે, તે તેની જન્મક્ષણ છે. અને એમ આખો મોક્ષ માર્ગ છે એટલે ક્રમે મોક્ષ માર્ગ, અને પછી એ જ રીતે મોક્ષનું પર્યાય પ્રગટ થાય છે. કે કહે છે કે તો પહેલા આવી ગયું કે જ્ઞાન માત્ર વસ્તુનું પરિણમન થતા, જ્ઞાન માત્ર વસ્તુનું પરિણમન થતા ભેગી અનંત શક્તિઓ નિર્મળપણે ઉછળે છે, આવી સ્વાનુભવની દશા હોય છે. સ્વરૂપનું લક્ષ થાય છે એટલે જ્ઞાન માત્ર વસ્તુ એને અનુભવમાં આવે છે, અતિન્દ્રિય આનંદપણે જ્યારે પોતાના સ્વરૂપને અનુભવે છે ત્યારે એમાં એને અનંત શક્તિઓ નિર્મળપણે ઉછળે છે એ અનુભવાય છે, કે એક રૂપે અનુભવાય છે, જુદું જુદું નહીં. અનંત શક્તિઓ છે તો અનંત નિર્મળ પર્યાય છે, અને એ અનંત નિર્મળ પર્યાય એક રૂપે એને અનુભવમાં આવે છે, એ સ્વાનુભવની દશા છે. અને એ સ્વાનુભવની દશા કઈ વિકલ્પથી કે નિમિત્તથી ઉત્પન્ન થાય છે એમ નથી, સ્વકાળે વિદ્યમાન એ દશા જ્યારે થાય છે ત્યારે એ દશા છે, એટલે સ્વકાળે વિદ્યમાન એ દશા. અહીં કહે છે કે ભાવ શક્તિનું કાર્ય છે અને પોતાના દ્રવ્ય સ્વભાવની સન્મુખ થતા તે પ્રગટ થાય છે. ગુરુદેવે આ રીતે સમ્યક દર્શન અને મોક્ષની બંને પર્યાયોને અહીંયા ભાવ શક્તિ સાથે કઈ રીતે એનો સંબંધ છે એ દર્શાવ્યું કે ભાવ શક્તિનું એ કઈ રીતે કાર્ય થાય છે એ વાત સમજાવી. આગળ 155મા પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા ચૈતન્ય ગુણ રત્નોથી ભરેલો રત્નાકર પ્રભુ છે. તેમાં એક ભાવશક્તિ નામનો ગુણ છે. આ ભાવશક્તિ વર્તમાન વિદ્યમાન અવસ્થાને પ્રગટ કરે છે. આ ભાવશક્તિ વર્તમાન વિદ્યમાન અવસ્થાને પ્રગટ કરે છે. પ્રગટ કરે છે એટલે શું? શક્તિ પરિણમતા વર્તમાન વિદ્યમાન અવસ્થા હોય જ છે. ગુણનું પરિણમન થાય એટલે એની વર્તમાન વિદ્યમાન અવસ્થા હોય જ છે. એ ભલે એક સમયની છે પણ વર્તમાન કોઈ એક નિર્મળ અવસ્થા હોય છે. એ પછી બીજા સમયે બીજી નિર્મળ અવસ્થા હોય પણ કોઈ સમય એમ નથી કે જે વખતે વર્તમાન વિદ્યમાન અવસ્થા હોય નહીં. અહીંયા નિર્મળ અવસ્થા જ સમજવાની છે. કેમ કે અહીંયા તો શક્તિના પરિણમનની વાત લીધી છે, ગુણના પરિણમનની વાત લીધી છે. એટલે જે પરિણમન છે એ નિર્મળ પરિણમન જ છે. પણ એ નિર્મળ પરિણમન છે એટલે વર્તમાન વિદ્યમાન એક પર્યાય હોય છે. એ વર્તમાન વિદ્યમાન અવસ્થા હોય જ છે. ભાવશક્તિનું ભવન પરિણમન હોતા આત્માને વર્તમાન વિદ્યમાન અવસ્થાયુક્ત પણ હોય જ છે. એનો અર્થ એ થયો કે અવસ્થા કરવી પડે એમ નહીં. આ પર્યાય અત્યારે છે અને હવે હવે પછીની બીજી પર્યાય કોઈ કે કરવી પડે એમ નહીં. કેમ કે ભાવશક્તિ એવી પડી છે કે કોઈ સમય ખાલી જતો જ નથી. વર્તમાનવત એક પર્યાય હોય જ છે. એટલે અવસ્થા કરવી પડે એમ નહીં. અવસ્થા કેવી? પછી નિર્મળ અવસ્થાની વાત છે. તો નિર્મળ અવસ્થા હવે બીજા સમય માટે કોઈએ કરવી પડે એમ નહીં. અત્યારે નિર્મળ અવસ્થા છે તો હવે પછી બીજી નિર્મળ અવસ્થા કોઈએ કરવી પડે એમ નહીં. કેમ કે ભાવશક્તિને કારણે આત્માની નિર્મળ પર્યાય હોય જ છે. એટલે એક પર્યાય વિદ્યમાન હોય જ છે. ભાવશક્તિનું ભવન પરિણમન હોતા આત્માને વર્તમાન વિદ્યમાન અવસ્થાયુક્તપણું હોય જ છે. એટલે અવસ્થા કરવી પડે એમ નહીં. અહીંયા અવસ્થા એ નિર્મળ લેવાની છે. એટલે કહે છે કે અહીં નિર્મળ અવસ્થા લેવી, મલિન અવસ્થા શક્તિના કાર્યરૂપ નથી. એટલે મલિન અવસ્થા છે તે કોઈ શક્તિનું કાર્ય નથી, ગુણનું કાર્ય નથી. મલિન અવસ્થા છે તે અધ્યર્થી થાય છે. એ વાત બે અધ્યાય પહેલા ગુરુદેવે કહી કે જે વિકારી પરિણામ થાય છે તે કોઈ આત્માના ગુણને કારણે થતા નથી. તે સમયની એવી યોગ્યતા છે, થાય છે તો થાય છે. એમાં જીવનો ઊંધો પુરુષાર્થ છે, એમાં પરનું લક્ષ છે, એ સમયનું ઉપાદાન અશુદ્ધ છે, એટલે એવા પરિણામ થાય છે. જીવની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ તરફ રહે અને સ્વરૂપમાંથી એ બહાર ના આવે તો એવા પરિણામ થતા જ નથી. એટલે જીવનો પોતાનો દોષ છે, પોતાનો અપરાધ છે કે પોતે સ્વથી ચ્યુત થઈ અને બહાર આવ્યો છે, એટલે એવા પરિણામ થાય છે. શુભાશુભ પરિણામ આત્માને કેમ થાય છે? તો કે પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થઈને બહારમાં આવ્યો છે એટલે થાય છે. એમાં પરનું લક્ષ કરે છે અને પરનું લક્ષ કરતા પર સંબંધીનું જ્ઞાન થાય છે અને એની સાથે પછી એ જોડાઈ જાય છે. એમાં જેટલી રૂચિ કરે છે એવા એટલા તન્મયતા રૂપ એવું પરિણામ એને હોય છે. જેટલી એમાં રૂચિ કરે એટલી એ પરિણામમાં તન્મયતા છે. એટલે એ પ્રમાણે એને કર્મણા બંધ પડે છે. જ્ઞાનીને ભલે સ્વમાંથી એ બહાર આવ્યો છે પણ લક્ષ્ય એનું સ્વ તરફ જ રહે છે, દ્રષ્ટિ તો એની સ્વરૂપ તરફ જ રહે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં નથી, બહારમાં છે, એનો ઉપયોગ બહારમાં છે. તે છતાંય એની દ્રષ્ટિ તો આત્મા પર જ હોય છે. એટલે એ જ્ઞાન કરે છે, પરનું જ્ઞાન એને એ વખતે હોય છે પણ પરના જ્ઞાનની સાથે એ પરમાં રુચિ નથી એટલે એની સાથે એ જોડાતો નથી, એમાં એ તન્મય થતો નથી. જ્યારે અજ્ઞાની તો એમાં તન્મય થઈ જાય છે. એટલે અહીંયા એ મલિન અવસ્થાની તો વાત લીધી જ નથી, કેમ કે મલિન અવસ્થા જે છે એ કોઈ શક્તિના કાર્ય રૂપે થતી નથી, ગુણના કાર્ય રૂપે થતી નથી. ભગવાન આત્મામાં કોઈ શક્તિ ગુણ નથી કે જેને કારણે એવી વિકારી અવસ્થા થાય, મલિન અવસ્થા થાય, શુભાશુભ ભાવ થાય. અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે આત્મા અને તેની અવસ્થા પોતાથી વિદ્યમાન છે એ તો માન્યું. આ ગુરુદેવે સમજાવ્યું આ બધું, એટલે કે છે કે અમને એ વાત તો બરાબર ગળે ઉતરી કે આત્મા અને તેની અવસ્થા પોતાથી વિદ્યમાન છે એ તો માન્યું, પણ અમારી અવસ્થામાં મિથ્યાત્વ વર્તે છે ને. જો આવી વાત ઘણા લોકોની છે અત્યારે વર્તમાનમાં પણ, આપણી સાથે પણ કદાચ ભાઈ બેઠા હશે કે જેમના મનમાં આ વાત હોય, ઘણા એ મને આ વાત તો કરી છે કે પણ અત્યારે મિથ્યાત્વ વર્તે છે ને. કે આ તો બધું વાત બરાબર છે, આ તો શાસ્ત્રની વાત થઈ, પણ અત્યારે તો શું છે, આપણને મિથ્યાત્વ જ છે. એટલે પોતે મિથ્યાત્વ સહિત છે, મિથ્યાત્વ સહિત છે એની જ દ્રઢતા કરી રહ્યા છે, પણ પોતાનો સ્વભાવ મિથ્યાત્વ રહિત છે, પોતાનો સ્વભાવ મિથ્યાત્વ રહિત છે, પોતે શુદ્ધ છે, સિદ્ધ સમાન છે એની દ્રઢતા કરતા જ નથી. પછી પર્યાયમાં એ નિર્મળ પરિણામ ક્યાંથી થશે? ગુરુદેવ અહીંયા કહે છે કે અરે ભાઈ, આત્માની અવસ્થા પોતાથી જ છે એમ જો તમને લાગે છે. આ પેલા ભાઈએ પ્રશ્ન કરનારા એમ કહ્યું કે આત્મા અને તેની અવસ્થા પોતાથી જ વિદ્યમાન છે એ તો માન્યું. એટલે ગુરુદેવ પહેલા એ કહે છે કે ભાઈ, આત્માની અવસ્થા પોતાથી જ છે એમ કઈ રીતે તમે માન્યું? કોની સામે જોઈને માન્યું? જો આત્માની સામે જોઈને માન્યું હોય કે આત્માની અવસ્થા પોતાથી વિદ્યમાન છે એમ, જો આત્માની સામે જોઈને માન્યું હોય એટલે સ્વરૂપની દ્રષ્ટિ કરીને જો માન્યું હોય તો પછી પર્યાયમાં મિથ્યાત્વ રહે જ નહીં. તો પછી પર્યાયમાં મિથ્યાત્વ ક્યાં છે? આત્માની અવસ્થા પોતાથી વિદ્યમાન છે એ સત્ય તમે સ્વીકાર્યું છે એનો અર્થ એ થયો કે તમે સ્વરૂપની દ્રષ્ટિ કરી અને આત્માની અવસ્થાનો વિચાર કર્યો છે. આત્માની અવસ્થાનો વિચાર નહીં પણ આત્માની અવસ્થાને અનુભવી છે કે એ એવી જ છે કે નિર્મળ અવસ્થા વિદ્યમાન છે, તો જ તમે એ કહી શકો કે આત્માની અવસ્થા પોતાથી વિદ્યમાન છે. ત્યાં સુધી તો તમે કહી શકતા નથી. જ્યાં સુધી અનુભવ નથી કર્યો ત્યાં સુધી ક્યાંથી કહ્યું? શાસ્ત્રમાંથી વાંચ્યું એ તો માહિતી રૂપે છે, તમને ક્યાં છે? એટલે ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, આત્માની અવસ્થા પોતાથી જ છે એમ તે કોની સામે જોઈને માન્યું? જો આત્માની સામે જોઈને માન્યું હોય તો પર્યાયમાં એટલે અવસ્થામાં મિથ્યાત્વ રહે જ નહીં. એટલે તમને હજી એ માન્યતા જે છે ને એ પણ ઉપર છલ્લી છે, વાસ્તવમાં તમને એ માન્યતા હજી થઈ જ નથી. પોતાની અવસ્થા પોતાથી જ વિદ્યમાન છે એવો દ્રવ્ય સ્વભાવ જેણે સ્વીકાર્યો, એવા પરમ સત્યને જેણે સ્વીકાર્યું તેને નિર્મળ અવસ્થાનું જ વિદ્યમાનપણું હોય છે. બાકી તો ઓગે ઓગે જ આત્માના ભાવ પોતાથી છે એમ જો તું માને છે, એટલે ઓગે ઓગે એટલે બીજા કહે છે એટલે આ બોલે જાય છે તો બોલે જાય છે, કંઈ એમાં ગંભીરતા નથી. છોકરાઓ પણ બોલે, બાળકો પણ સમજાવો કે ઘણી વાતો બોલતા હોય છે ને, એના જેવું થયું. ઓગે ઓગે જ આત્માના ભાવ પોતાથી છે એમ જો તું માને છે તો દ્રવ્ય સ્વભાવની સમ્યક પ્રતીતિ વિના તને મિથ્યાત્વ આદિ વિકાર જ વિદ્યમાન છે, તેમાં અમે શું કરીએ? આવી મિથ્યાદશા તને અનાદિથી છે, તે સ્વભાવની સ્વદ્રવ્યની સન્મુખ થઈ પરિણમતા ટળી જાય છે. અમે કાંઈ કરી શકતા નથી પણ અમે તને માર્ગ બતાવીએ છીએ. ગુરુદેવ એમ કહે છે કે અમે એમાં કાંઈ કરી શકીએ નહીં, પરંતુ એવો પુરુષાર્થ તારે જ કરવો જોઈએ કે જેથી કને એની પ્રતીતિ થાય, જેથી કને એની પ્રતીતિ થાય. અને પ્રતીતિ થતા પછી આત્માની અવસ્થા પોતાથી વિદ્યમાન છે એ સમ્યક થઈ જશે, એ સમ્યક થશે. એટલે માર્ગ બતાવે છે, કહે છે કે સ્વદ્રવ્યની સન્મુખ થઈ પરિણમતા, એટલે સ્વભાવની સન્મુખ થઈ પરિણમતા એ મિથ્યાત્વ ટળી જાય છે અને નિર્મળ પર્યાયોનો ક્રમ શરૂ થાય છે. એક પછી એક નિર્મળ પરિણામ થાય છે. જો દરેક શક્તિના વર્ણન વખતે ગુરુદેવે સમ્યક દર્શનની વાત કરી છે, સમ્યક દર્શન પ્રગટ કરવાની વાત કરી છે અને કોને સમ્યક દર્શન કહીએ છીએ એની પણ વાત સમજાવી છે. પર્યાયના નિર્મળ પરિણામ છે કે બીજા અનંત ગુણોના પરિણામની સાથે ભેગા થાય છે, એ વખતે થાય છે એમ કરી અને સમ્યક દર્શનની વાત તો દર વખતે ગુરુદેવે કરી જ છે. અહીંયા આજ પાના ઉપર 155 પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે પ્રભુ તારી શક્તિમાં સંસાર નથી, તારી શક્તિમાં સંસાર નથી. એ શક્તિ વર્તમાન વિદ્યમાન અવસ્થા સહિત છે, તે અવસ્થામાં પણ સંસાર નથી. પોતાની શક્તિ પોતાના ગુણ છે, એમાં કોઈ સંસાર નથી. ગુણ નિર્મળ છે ને એનું પરિણામ પણ નિર્મળ છે, એને કારણે કોઈ સંસાર નથી. સંસારનું કારણ તો પોતાનો મિથ્યાભાવ છે, સ્વરૂપમાં રહે છે, સ્વરૂપથી ચ્યુત નથી થતો, તો એને કોઈ બીજા અન્ય પરિણામ છે જ નહીં, વિકારી પરિણામ ઉત્પન્ન જ થતા નથી. પણ સ્વરૂપનું લક્ષ કર્યા વિના બહારમાં ને બહારમાં જ રહે છે અને એક પણ વાર પોતાના સ્વરૂપનો અનુભવ જેને થયો નથી, એક પણ વખત પોતાના સ્વરૂપનો અનુભવ પણ જેને થયો નથી, એને તો સંસાર સિવાય બીજું કાંઈ નથી, એને તો અનંત સંસાર છે. જેને એક વખત પણ સ્વરૂપનો અનુભવ થાય છે નિર્મળ પરિણામ કેવા છે અને નિર્મળ પરિણામનું કારણ એ પોતે ભગવાન આત્મા દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય જે અનંત ગુણોનો સમૂહ છે એ એને ખ્યાલમાં આવે છે, એની દ્રષ્ટિ આખી બદલાઈ જાય છે. એટલે જેનું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ થાય એમાં પછી સંસાર તો ક્યાંથી હોય, એટલે કે રાગ દ્વેષના ભાવ ક્યાંથી હોય, શુભાશુભ ભાવ ક્યાંથી હોય, કર્મબંધના નિમિત્તરૂપ એ વિભાવ ભાવો એમાં હોય જ નહીં. કહે છે કે તારી શક્તિમાં સંસાર નથી, એ શક્તિ વર્તમાન વિદ્યમાન અવસ્થા સહિત છે. એ શક્તિ કે જેમાં સંસાર નથી, એ શક્તિ વર્તમાન વિદ્યમાન અવસ્થા સહિત છે. વર્તમાનમાં જે છે ને વર્તમાન એની કોઈ એક અવસ્થા છે, વિદ્યમાન છે, એક સમયની નિર્મળ પર્યાય તો છે, કેમ કે ભાવ શક્તિ અંદર પડી છે તો કોઈ એક નિર્મળ પર્યાય તો છે. એટલે કહે છે કે એ શક્તિ વર્તમાન વિદ્યમાન અવસ્થા સહિત છે, તે અવસ્થામાં પણ સંસાર નથી. સંસારનો જે વિકલ્પ છે તેનો ભાવ શક્તિ અને વિદ્યમાન અવસ્થામાં અભાવ છે. હવે આવી ચોખ્ખી વાત છે છતાં લોકો વ્યવહારને સાધન માને છે અને એની જ વાત કરે છે. અરે ભાઈ, વ્યવહારની વાત બરાબર છે પણ એ વ્યવહાર જે છે બતાવ્યો છે, વ્યવહારને સાધન કહ્યું છે, તે બધું તો ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ઉપચારથી સાધન કહ્યું છે, ઉપચારથી એ વાત કહેવામાં આવી છે, તે કાંઈ ખરેખર સાધન નથી. લોકોને એમ લાગે કે અહીંયા તો નિશ્ચયની જ વાત છે, એટલે અહીંયા એટલે સોનગઢમાં એટલે કે ગુરુદેવ પાસે તો કે નિશ્ચયની જ વાત છે. આવી એક માન્યતા એ વખતે હતી કે ત્યાં નિશ્ચયની જ વાત હોય, વ્યવહારની વાત કરતા જ નથી. પણ વ્યવહારની જ વાત કરે છે, આ બધું જે સમજાવે છે વ્યવહાર દ્વારા સમજાવે છે, ભેદ પાડીને સમજાવે છે, આ બધો વ્યવહાર તો છે, બીજું શું છે? એટલે વાત નિશ્ચયની કરવી જ પડે ને, નિશ્ચયની વાત જે સમજાવી છે વ્યવહાર દ્વારા સમજાવી છે, એમ કેમ સમજતા નથી? ગુરુદેવે બધો જ વ્યવહાર રાખ્યો છે, કોઈ વ્યવહાર ઉઠાવ્યો નથી. અને શુભભાવ છે એને શુભભાવ તરીકે શુભભાવનું મહત્વ આપ્યું છે. શુભભાવ અને શુદ્ધભાવનું મહત્વ તો ક્યાંથી આપે? શુદ્ધભાવ છે તો શુદ્ધભાવ છે. અશુભને ટાળવા માટે સાધક જીવને પણ શુદ્ધભાવ હોય છે, એની ક્યાં ના પાડી જ છે. એટલે લોકો સમજે નહીં, શાસ્ત્રના અભ્યાસ નહીં, સંગઢમાં જઈ અને થોડો સમય રોકાઈને પૂરી વાત સમજ્યા હોય અને પછી પાછો શાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો હોય, વારંવાર પ્રવચનો સાંભળ્યા હોય તો કાંઈક વાત બદલે પડે, બાકી તો પછી શું થાય? આવું જ થાય. પણ ગુરુદેવ કહે છે કે ભાઈ, નિશ્ચયની વાત છે પણ નિશ્ચય એટલે સત્ય અને વ્યવહાર એટલે ઉપચાર. નિશ્ચય એટલે સત્ય અને વ્યવહાર એટલે ઉપચાર. આમ નિશ્ચય વ્યવહાર યથાર્થ સમજવા જોઈએ. આગળ 156 માં પાના પર કહે છે કે વ્યવહારના શુભ ભાવના ફળમાં એકાદ સ્વર્ગનો ભવ થઈ જાય, શુભ ભાવના ફળમાં સ્વર્ગનો ભવ થઈ જાય તો થઈ જાય, પણ એથી શું? એકાદ ભાવ સ્વર્ગમાં મળી જાય પણ પછી ત્યાંથી નીકળીને એ મોટે ભાગે તો તિરિંચમાં જ જાય, પશુગતિમાં જાય, પછી નરકમાં પણ ચાલો જાય. એવા શુભભાવ જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ બને એવી ઊંધી માન્યતાને પકડી રાખીને તારે કરવું છે શું ભાઈ? છોડ ને એ વાતને. નિશ્ચયથી ભગવાન આત્માના સ્વરૂપને જેવું છે તેવું સમજી અને એના આશરે નિર્મળ પરિણામ પ્રગટ કરને. ગુરુદેવનું કહેવું તો એમ છે. અહીંયા આગળ પાંચમા પેરેગ્રાફની ત્રીજી લીટીમાં કહે છે કે ભાવશક્તિની વર્તમાન વિદ્યમાન નિર્મળ અવસ્થા તે તારા કલ્યાણનું કારણ છે. ભાવશક્તિની વર્તમાન વિદ્યમાન નિર્મળ અવસ્થા તે તારા કલ્યાણનું કારણ છે. આ ભાવશક્તિ દ્રવ્ય ગુણમાં અનંતમાં વ્યાપક છે. દ્રવ્યમાં અને જેટલા ગુણ છે અનંત ગુણ છે તો અનંત ગુણમાં વ્યાપક છે, જેથી અનંત ગુણ સહિત દ્રવ્યની વર્તમાન અવસ્થા નિર્મળ વિદ્યમાન હોય જ છે. અને તે નિર્મળ અવસ્થા જે છે એવી નિર્મળ 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 અવસ્થા થાય છે અને એમ કરતા મુક્ત અવસ્થા પણ પ્રાપ્ત થાય છે. એટલે અપેક્ષાથી અહીંયા કહે છે કે મુક્તિનું કારણ છે. શું કહ્યું છે અહીંયા? આ ભાવશક્તિ દ્રવ્ય અને અનંત ગુણમાં વ્યાપક છે, જેથી અનંત ગુણ સહિત દ્રવ્યની વર્તમાન અવસ્થા નિર્મળ વિદ્યમાન હોય જ છે અને તે મુક્તિનું કારણ છે. આવી વાત છે. ત્રિકાળી ભાવશક્તિ છે તે પારિણામિક ભાવે છે. દરેક શક્તિ પરિણામિક ભાવે છે અને એનું પરિણમન થાય છે એ ઉપશમ ક્ષયોક્ષમ અને ક્ષાયિક એવા ત્રણ ભાવરૂપ છે, જેને આપણે મોક્ષ માર્ગ કહીએ છીએ. પાંચ ભાવમાંથી ત્રણ ભાવ છે, ઉપશમ ક્ષયોક્ષમ અને ક્ષાયિક ભાવ, એ મોક્ષ માર્ગ છે. જે ગુણ છે, જે શક્તિ પડી છે એ તો પારિણામિક ભાવે છે, એટલે તો દ્રવ્યરૂપ છે. અને આ ત્રણ ભાવ ઉપશમ ક્ષયોક્ષમ અને ક્ષાયિક એવા ત્રણ ભાવ છે, એ નિર્મળ પરિણમન છે. તો એ પરિણમન એ મોક્ષ માર્ગરૂપ છે, એ ધર્મ છે. અને ઉદયભાવ, એ ઉદયભાવ છે તે શક્તિનું કાર્ય નથી. ઉદયભાવ એ શક્તિનું કાર્ય નથી. નિર્મળ પર્યાયની વર્તમાન હયાતી હોય એવી ભાવશક્તિ એમાં ત્રિકાળ છે, પણ પેલી જે ઉદયભાવની વાત કરી એ ઉદયભાવ એમાં નથી, એ શક્તિમાં નથી અને એ શક્તિનું કાર્ય પણ નથી. એ શક્તિને કારણે કોઈ ઉદયભાવ થતા નથી. જે ઉદયભાવ છે એ તો પરના લક્ષે થતો ભાવ છે, એનું કારણ શક્તિ નથી. આત્માના ગુણને કારણે ઉદયભાવ નથી. એટલે ઉદયભાવ છે તે ધર્મ નથી. ઉદયભાવ ભલે ગમે તેવો શુદ્ધભાવ હોય તો પણ તે ધર્મ નથી. જે શક્તિનું ગુણનું પરિણમન છે તે નિર્મળ પર્યાય છે, તે ધર્મ છે, તે મોક્ષ માર્ગ છે. એટલે અહીંયા કહે છે કે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિપૂર્વક જેને ભાવશક્તિની પ્રતીતિ થઈ છે તેને ભાવશક્તિના કાર્યરૂપ નિયમથી નિશ્ચિત નિર્મળ અવસ્થા વિદ્યમાન હોય છે. શું કહે છે? કે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિપૂર્વક જેને ભાવશક્તિની પ્રતીતિ થઈ છે તેને ભાવશક્તિના કાર્યરૂપ નિયમથી નિશ્ચિત નિર્મળ અવસ્થા વિદ્યમાન હોય છે. નિર્મળ પર્યાયની વર્તમાન હયાતી હોય એવી ભાવશક્તિ જીવમાં ત્રિકાળ છે. નિર્મળ પર્યાયની વર્તમાન હયાતી હોય, વર્તમાન હોય એવી ભાવશક્તિ જીવમાં ત્રિકાળ છે. અમુક અવસ્થા એટલે અહીં નિશ્ચિત નિર્મળ પર્યાયની વાત છે. કોઈ એક પર્યાય અથવા તો અમુક અવસ્થા હોય એમ કહ્યું, એટલે અમુક એટલે ગમે તે નહીં એમ કહેવામાં આવે છે, એ નિશ્ચિત જ હોય છે. અમુક અવસ્થા એટલે અહીં નિશ્ચિત નિર્મળ પર્યાયની વાત છે એમ કહ્યું ને, કે કોઈ એક અવસ્થા અથવા તો અમુક અવસ્થા હોય જ છે નિર્મળ અવસ્થા, એટલે એમાં પણ એ નિશ્ચિત જ હોય છે. નિર્મળ હોય છે અને નિશ્ચિત હોય છે. એ છે કે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિપૂર્વક જેને ભાવશક્તિની પ્રતીતિ થઈ છે, દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરતા તો અનંત ગુણોની પર્યાયનું પરિણમન એને અનુભવમાં આવે છે, એટલે સાથે ભાવશક્તિની પણ પ્રતીતિ થાય છે. એટલે કે છે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિપૂર્વક જેને ભાવશક્તિની પ્રતીતિ થઈ છે, તેને ભાવશક્તિના કાર્યરૂપ નિયમથી નિશ્ચિત નિર્મળ અવસ્થા વિદ્યમાન હોય છે. અમુક અવસ્થા એટલે ક્રમબદ્ધ જે નિર્મળ અવસ્થા થવાની હોય તે અવસ્થા વર્તમાન વિદ્યમાન હોય છે એમ વાત છે. અમુક અવસ્થા એટલે ગમે તે અવસ્થા એમ વાત નથી, પણ અમુક નિર્મળ નિશ્ચિત અવસ્થાની વાત છે. જીવને કોઈ એક નિર્મળ નિશ્ચિત અવસ્થા હોય છે તેનું કારણ આ ભાવશક્તિ છે. કે આ ભાવશક્તિના વર્ણનમાં ઘણું રસ ભર્યું છે. ભાવશક્તિ પરિણમતા શું થાય છે? તો કહે છે કે પહેલું તો નિયમથી વર્તમાન નિર્મળ અવસ્થા વિદ્યમાન હોય છે. નિયમથી વર્તમાન નિર્મળ અવસ્થા વિદ્યમાન હોય છે. તેથી બીજી વાત કરે છે કે દ્રવ્યની પર્યાયનું, નિર્મળ પર્યાયનું વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ કારણ નથી. એટલે કે નિર્મળ પર્યાય એ કાર્ય અને શુભભાવ એનું કારણ એમ નથી. ત્રીજી વાત, દ્રવ્યની નિર્મળ પર્યાયનું દેવ ગુરુ આદિ પર નિમિત્ત કારણ નથી. દેવ ગુરુ આદિ કે શાસ્ત્ર એ નિમિત્ત છે તો એ દ્રવ્યની નિર્મળ પર્યાયનું કારણ નથી. ચોથી વાત, દ્રવ્યની પર્યાય કરવી પડે છે એમ નથી. કે ભાવશક્તિને કારણે નિર્મળ પર્યાય વિદ્યમાન હોય છે. પાંચમી વાત, દ્રવ્યની પર્યાય સ્વકાળે પ્રગટ થાય જ છે. જો અહીંયા જ મૂકીને એકાંત કર્યું છે, દ્રવ્યની પર્યાય સ્વકાળે પ્રગટ થાય જ છે. એમ ના બને કે એ દ્રવ્યની નિર્મળ પર્યાય પ્રગટ થાય નહીં એમ બને જ નહીં, કેમ કે એવી ભાવશક્તિ છે. એટલે કોઈ એક પર્યાય તો વર્તમાન વિદ્યમાન છે જ, એટલે દ્રવ્યની પર્યાયને કરવી પડે એવો બોજો નથી. એ તો હોય જ છે, તો હોય જ છે, તો દરેક સમયે કોઈને કોઈ પર્યાયનો સ્વકાળ પ્રગટ થાય જ છે. એટલે દ્રવ્યની પર્યાય સ્વકાળે પ્રગટ થાય જ છે. છઠ્ઠી વાત, કે દ્રવ્યમાં પ્રગટ થતી પર્યાય નિયત ક્રમથી ક્રમબદ્ધ પ્રગટ થાય છે. દ્રવ્યમાં પ્રગટ થતી પર્યાય નિયત ક્રમથી ક્રમબદ્ધ પ્રગટ થાય છે. આ રીતે ઘણા રહસ્યો આ ભાવશક્તિના વર્ણનમાં ભરેલા છે. લોકો માત્ર શુભભાવમાં રાચી રહે, શાસ્ત્રનો અભ્યાસ કરે નહીં, એટલે આવું પરમ સત્ય એમને ખ્યાલમાં આવતું નથી. અહીંયા 157મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આ શક્તિના વર્ણનમાં પર્યાયના પરિણમન સહિતની વાત છે. પરિણમનમાં એક એક શક્તિ અને શક્તિવાન દ્રવ્યની પ્રતીતિ થાય છે. આ 47 શક્તિનું વર્ણન છે. એ વર્ણનની અંદર એનું નિર્મળ પરિણમન એટલે નિર્મળ પર્યાય જે થાય છે એના સહિત શક્તિની વાત કરવામાં આવી છે. અને એક શક્તિનું રૂપ બીજી શક્તિમાં રહ્યું છે, બીજા ગુણમાં રહ્યું છે એ વાત પણ છે. અને આ શક્તિ છે તે પારિણામિક ભાવે છે એ પણ વાત આવી ગઈ. એટલે એ બધી વાતને ફરીથી ગુરુદેવ યાદ કરે છે. કહે છે કે પરિણમનમાં એક એક શક્તિ અને શક્તિવાન દ્રવ્યની પ્રતીતિ થાય છે. શુદ્ધ પરિણમન વિના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની પ્રતીતિ એટલે સિદ્ધિ થતી નથી. એટલે નિર્મળ પરિણમન હોય તો હોય એનો અર્થ એ કે નિર્મળ પરિણમન એને અનુભવમાં આવે. નિર્મળ પરિણમન તો અંદરમાં તો છે જ, પણ એનું લક્ષ કરે અને એવું નિર્મળ પરિણમન અનુભવે એને એ નિર્મળ પરિણમન છે. એટલે કહે છે કે શુદ્ધ પરિણમન વિના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની પ્રતીતિ થતી નથી. એટલે એને ત્રિકાળી દ્રવ્યની સિદ્ધિ થતી નથી, પોતાના સ્વરૂપની સિદ્ધિ એને થતી નથી. નિર્મળ પરિણમન થાય ત્યારે જેવી સિદ્ધિ થાય છે અને પછી એવું જ પ્રતીતમાં રહે છે. પર્યાયરૂપ પરિણમન વિના કોની પ્રતીતિ, શેમાં પ્રતીતિ? એટલે કે આ શક્તિ જે દ્રવ્યમાં પડી છે એ ધ્રુવપણે પડી છે, પણ એનું જે પરિણમન છે એ પરિણમન જો ન હોય તો એવા પરિણમન વિના પ્રતીતિ ક્યાંથી થશે? કોની પ્રતીતિ? અને પ્રતીતિ શેમાં થાય? પ્રતીતિ પર્યાયમાં જ થાય ને. પ્રતીતિ થાય એ પર્યાય છે ને, પ્રતીત કરવાવાળી પર્યાય છે, અનુભવ કરવાવાળી પર્યાય છે. એટલે એ નિર્મળ પરિણમન થાય છે ત્યારે એ અનુભવ થાય છે. એટલે એવું નિર્મળ પરિણમન છે એની અહીંયા ગુરુદેવ વાત કરે છે કે શક્તિના વર્ણનની અંદર આ પરિણમન પર્યાય મહત્વની છે. નિર્મળ પર્યાય છે, નિર્મળ પરિણમન છે એ મહત્વનું છે, એટલે એના સહિત અહીંયા વાત કરી છે. વર્તમાન સહિત ત્રિકાળી દ્રવ્ય અને શક્તિની પ્રતીતિ પર્યાયમાં થાય છે. પર્યાય વિના શેમાં એ પ્રતીતિ થાય? પર્યાયની વાત કરી છે. જીવને જ્યાં સુધી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ન હોય ત્યાં સુધી તેને શક્તિનું પરિણમન નથી. શક્તિનું પરિણમન નથી એટલે એને અનુભવમાં નથી, એટલે એને માટે નથી. અંદર શક્તિ છે, ગુણ છે, ગુણનું પરિણમન છે, પણ એ બધું કોને છે? જેને એનું લક્ષ થયું છે અને એને અનુભવે છે એને છે. એટલે પરિણમન વિના એવું પરિણમન જ્યાં સુધી શુદ્ધ નિર્મળ પરિણમન નથી થયું ત્યાં સુધી બધું વ્યર્થ છે. એટલે જીવને જ્યાં સુધી એવું પરિણમન ન થાય ત્યાં સુધી બધું માહિતી રૂપ છે, બીજું કાંઈ નથી. અને એવું પરિણમન કઈ રીતે થાય? તો કહે છે કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે તો થાય. એટલે જ્યાં સુધી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ન હોય ત્યાં સુધી તેને આવા ગુણોનું, શક્તિઓનું પરિણમન નથી, તેથી તેની પ્રતીતમાં ત્રિકાળી દ્રવ્યની હયાતી નથી. ગુણનું પરિણમન જે એક રૂપે અનુભવમાં આવે છે એ દ્વારા શું પ્રસિદ્ધ થાય છે? ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય એમાં એને પ્રસિદ્ધ થાય છે. એટલે જેને આવું પર્યાયનું પરિણમન અનુભવમાં નથી આવ્યું એને એની પ્રતીતિ નથી, એટલે એને દ્રવ્યની પણ હયાતી નથી, એમ વાત કરી દીધી. તેને તો રાગની જ હયાતી છે, એને તો રાગ જ દેખાય છે. મલિન રાગની રૂચિમાં તેને આત્મા ભાસતો નથી, આત્મા દેખાતો નથી, આત્માનું લક્ષ થતું નથી, પછી આત્માનો અનુભવ તો ક્યાંથી થાય? તેને રાગ જ મળીને અવસ્થા જ વિદ્યમાન છે. વાસ્તવમાં જેને પુણ્યની, સુખભાવની, રાગની મીઠાશ છે તેને નિજ જ્ઞાન સ્વભાવની અરુચિ છે. જેને રાગની મીઠાશ છે, પુણ્યની મીઠાશ છે, પુણ્યનું લક્ષ છે કે પુણ્યથી મારો ઉદ્ધાર થાય, પુણ્યથી મને સુખ પ્રાપ્ત થાય, એવી જેની દ્રષ્ટિ પડી છે, એવી જેની રુચિ છે, એટલે ગુરુદેવ કહે છે કે પુણ્યની અને રાગની મીઠાશ છે તેને નિજ જ્ઞાયક સ્વભાવની અરુચિ છે. નિજ જ્ઞાયક સ્વભાવ તરફ એને દ્વેષ છે, કેમ કે દ્વેષ અરોચક ભાવ, અરુચિ છે એ જ દ્વેષ છે. પરની રુચિ અને સ્વરૂપની અરુચિ, પરની રુચિ અને સ્વરૂપની અરુચિ, તે જ નિજ આત્મદ્રવ્ય પ્રત્યેનો દ્વેષ છે. ધર્મીને, જ્ઞાનીને, સમ્યક દ્રષ્ટિને રાગની રુચિને પ્રેમ હોતા નથી. રાગ હોય, યથાસંભવ રાગ હોય, પણ ધર્મીને એની રુચિ નથી, એ તો રાગનો જ્ઞાતા દ્રષ્ટા જ છે. દરેક શક્તિ વિતરાગ સ્વરૂપ છે, દરેક શક્તિ વિતરાગ સ્વરૂપ છે. શક્તિ અને શક્તિવાનને ઓળખી જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ કરે ત્યાં વિતરાગી પર્યાય પણ વિદ્યમાન થાય છે. છેલ્લે કહે છે કે આવું વર્તમાન નિર્મળ અવસ્થાના હવા રૂપે ભાવ શક્તિ છે કે બીજી વાત પણ ગુરુદેવે આત્મવૈભવમાં કરી છે. આ જ શક્તિનું વર્ણન કરતા એ વાત પણ ત્યારે સાથે લઈ લઈએ છીએ. નિજ ભાવમાં પરિણમતો આત્મા પોતે નિર્મળ અવસ્થાની વિદ્યમાનતા વાળો જ છે. નિજ ભાવમાં પરિણમતો આત્મા પોતે નિર્મળ અવસ્થાની વિદ્યમાનતા વાળો જ છે. નિર્મળ અવસ્થા તો એને હોય જ છે, અને એમ છે તો પછી બીજા સામે જોવાનું ક્યાં રહે છે? પોતાની નિર્મળ અવસ્થા વિદ્યમાન છે તો પછી બીજા સામે જોવાનું ક્યાં રહે છે? વર્તમાનમાં ભૂત ભવિષ્યની અવસ્થા અવિદ્યમાન છે, તેમજ પરભાવો પણ વર્તમાન નિર્મળ અવસ્થામાં અભાવરૂપ છે. પણ પોતાની વર્તમાન નિર્મળ અવસ્થાની વિદ્યમાનતા છે એટલે ગુરુદેવ કહે છે કે પછી બીજે જોવાનું ક્યાં રહે છે? ભાવ શક્તિનું આ વર્ણન અહીંયા પૂરું થાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત.